પરમાત્મા સ્વરૂપ જય મહારાજ, એમને વંદન, એમને સ્તુતિ કરતા ભક્તોએ ગાયું, સંતોએ ગાયું, ગુરુદેવ હર હરી, આપ અમારા સાક્ષાત ગુરુ ભગવાન છો. પણ કોઈને હળદૂત કર્યા નથી, કોઈને દૂર રાખ્યા નથી. શિવ પણ આપ છો, હર હરી વિષ્ણુ પણ આપ છો, ગુરુદેવ હર હરી, કોઈનો અનાદર નહીં. બધા સ્વરૂપ ગુરુ ભગવાનના જ છે, બધા જ ભગવાનના સ્વરૂપ આપણે છે અંશ રૂપે. કોઈને હળદૂત ન કરશો, કોઈના પ્રત્યે હલકો ભાવ ના રાખશો, બધા જ પરમાત્માના સ્વરૂપ છે. બધામાં ભગવાન સ્વયં અંશ રૂપે બેઠેલો છે. ઘણા બધા વાસણોમાં પાણી ભર્યું હોય, ઘણા બધા વાસણોમાં, અને સૂર્ય માથે હોય તો દરેકે દરેક પાણી ભરેલા વાસણની અંદર પ્રતિબિંબ કોનું પડે? સૂર્યનું જ પડવાનું ને. તે બધા પાણી ભરેલા પાત્રમાં સૂર્ય જુદો જુદો છે ખરો? બધા જ પાણી ભરેલા પાત્રમાં સૂર્ય તો એક જ છે. એમ સૌમાં બેઠેલો ભગવાન એક જ છે. દરેકમાં ભગવાન પ્રતિબિંબિત થયેલો છે. દરેક શરીરમાં જીવન જળ છે અને એમાં ભગવાન સ્વયં પ્રકાશી રહ્યો છે. જે દિવસે એ પાત્રમાંથી, આ શરીરમાંથી જીવન જળ ખલાસ થઈ જશે, તે દિવસે એ પ્રતિબિંબ આપોઆપ સમાઈ જશે. એટલે ભગવાનનું સ્વરૂપ આપણા સૌમાં છે. ભગવાન દરેકમાં એક સરખો છે. કોઈના ઘરમાં, કોઈના મંદિરમાં નાનો મોટો ભગવાન છે જ નહીં. અમારો ભગવાન મોટો, તમારો ભગવાન નાનો, આ અલ્પ બુદ્ધિ છે, બાળક બુદ્ધિ છે. ભગવાન તો સર્વવ્યાપી છે, સર્વત્ર છે. તો સર્વવ્યાપીની, એની સર્વવ્યાપકતામાં આપણે કાપ મૂકી શકીએ ખરા? પડતા આપણે ભગવાનના ગુનેગાર થઈએ. ભગવાન દરેક મંદિરમાં, દરેક માણસના હૃદયમાં એક સરખો બેઠેલો છે. ભલે શરીર જુદા જુદા આકારના હશે, જેમ મંદિર જુદા જુદા આકારના હોય, નાના મોટા ગમે તે પ્રકારના શરીર હોય, પણ એ જેમ મંદિરો નાના મોટા સરસ મજાના નથી હોતા, પણ દરેકમાં ભગવાન છે. એમ દરેક માણસમાં ભગવાન બેઠેલો છે. ગુરુ ભગવાનની અંદર હર અને હરિ બંને છે, શિવ પણ છે, વિષ્ણુ પણ છે. તો ભગવાનની સર્વવ્યાપકતાની અંદર આપણી અક્કલ પ્રમાણે કાપ મૂકવો એ ભગવાનનો અપરાધ ગણાય. ભગવાન જરાય ઓછો વધતો, નાનો મોટો ક્યાંય નથી, બધામાં એક જ છે. નિજ પ્રભુમય દેખહી જગત, કેહી સન કરો બિરોધ. બધામાં ભગવાન બેઠેલો છે. જેમ જેમ જીવનમાં પરિપક્વતા આવે, બાળપણ જાય, યુવાવસ્થા જાય, પછી પ્રૌઢતા પીઢતા આવે ને, ત્યારે આ બધું સમજાય. કોનો વિરોધ કરવું, કોને ગાળ ભાડવું? બધામાં ભગવાન બેઠેલો છે. બધાના મજે મહારાજ છે, કોને દુશ્મન ગણવો? બધા જ પ્રભુના સ્વરૂપ છે. સિય રામ અમય સબ જગ જાની, અને બધાને કરવ પ્રણામ. જોરી જો કેમ વિષ્ણુ સહસ્રની અંદર કહ્યું, નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે. આ બધી જ મૂર્તિઓમાં ભગવાનનું સ્વરૂપ છે. અર્જુનને વિરાટ સ્વરૂપ દેખાડ્યું, એમાં બધા આવી ગયા. તો જો આપણામાં दृष्टि सारी सात्विक हशे ने तो आपणी दृष्टि वडे बधामां भगवान देखाशे। जेवी आपणी दृष्टि हशे एवी सृष्टि देखाशे। जेने स्तुति करी એમે કહ્યું ગુરુ ભગવાન હર હરી પણ આપ છો અને આપની સેવા એટલે એ શિવની સેવા છે, એ વિષ્ણુની સેવા છે, એ સર્વની સેવા છે। ભગવાનને આપણે આપણા સંબંધ પ્રમાણે, આપણા નાતા પ્રમાણે આપણે ઓળખીએ છીએ। મારે સંબંધ આવો છે એટલે મારા ભગવાન આ જ છે ને, એનો આજ મારો પરિચય છે। માણસ એકની એક, માણસ એકની એક વ્યક્તિ હોય પણ એને કોઈ દીકરો કહેશે, કોઈ ભાઈ કહેશે, કોઈ મામો કહેશે, કોઈક એને બાપે કહેશે, કોઈક એને ભત્રીજો કહેશે, અનેક જુદા જુદા સંબંધથી એની સાથે જોડાયેલો હોય। ભાણા તરીકે, ભત્રીજા તરીકે, કાકા તરીકે, ભાઈ તરીકે, તો શું એ જેટલાની સાથે જોડાયો એ બધા એનો જુદો જુદો તો નહીં, એક જ નહીં, એનામ કોઈ બીજો ફેરફાર થાય? હાથ પગ નાક મોડું એકનો એક જ છે। એમ ઈશ્વરને ગમે તેવા જુદા જુદા નામથી જુદી જુદી રીતે ભજીએ તો પણ ઈશ્વર તો એનો એક જ છે। અને એટલા માટે કહ્યું ગુરુદેવ હર હરી, આપણા જય મહારાજે તો આજ્ઞા કરી છે શ્રી મુખે કે નડિયાદમાં આવો એટલે સૌથી પહેલા નારાયણદેવના દર્શન કરવાના, પછી કેદારેશ્વરના દર્શન કરવાના, કેદારેશ્વર જોયું છે ને રતનજીની ખડકી, પછી બ્રહ્માણી માતાના દર્શન કરવાના લખવાના ચોરા પાસે, પછી છાંગેશ્વરના દર્શન કરીને પછી આવવાનું, આ બધાને દર્શન કરવાના આજ્ઞા છે। આપ જે મહારાજનો મૂળ ગ્રંથ જે એમ બોલેલા ને લખાયેલું એમાંથી એ યોગ રત્ન ની અંદર આ છે આજ્ઞા। એટલે શિવને, માતાને, વિષ્ણુ ત્રણેયને ભગવાન દત્તાત્રેય નું સ્વરૂપ છે, એટલે દત્તાત્રેયમાં શિવ પણ એમાં, વિષ્ણુ પણ એમાં, અને આખરે શક્તિ સ્વરૂપે બ્રહ્મ પણ એની અંદર છે। એટલે તો આજ્ઞા કરી છે, દત્તાત્રેય સ્વરૂપ સ્વયં છે એટલે બ્રહ્માણી માતાના દર્શન કરવાનું કહ્યું, નારાયણદેવ પણ કહ્યું અને મહાદેવમાં પણ કહ્યું। તો જ્યાં સર્વત્ર સમદ્રષ્ટિ હોય, ભગવાન ગીતામાં કહ્યું સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, હું બધામાં સરખો છું, કોઈનો દ્વેષ ના કરશું, કોઈને અપ્રિય ના માનશું। તો અહીંયા આપણે જય મહારાજને ભજીએ છીએ અને બીજા હનુમાન ચાલીસાનો પણ પાઠ થાય છે અહીંયા ગાડી, શિવ મહિમ્નનો પણ પાઠ થાય, વિષ્ણુ સહસ્રનો પણ પાઠ થાય, મહારાજની પણ સ્તુતિ થાય, રામાયણ વંચાય, ભાગવત પણ વંચાય, ગીતા વંચાય, એટલે સૌમાં રહેલો એક જ ભગવાન છે। તમને જમવા માટે થાળી પીરસી છે, તમે એક આસન ઉપર બેઠા છો જમવા માટે, તો થાળીની અંદર બધું જ પીરસ્યું છે પણ એ જમવા માટે જ છે ને। તમે જુદું જુદું ખાશો પણ ભૂખ તો ભાગવાની છે ને। એમ આપણા જીવનને આંગણે જુદા જુદા ભગવાનના ગમે તેવા નામ હોય આપણા જીવન આગળ, તો જેમ જુદા જુદા સ્વાદ વડે ભગવાનની ભક્તિ કરીએ પણ તો એમાં સંતોષ તો આપણને થવાનો ને। ક્યાશ શ્રાવણ મહિનો હતો તો ભગવાન શંકરની બહુ સરસ ઉપાસના થઈ, નવરાત્રી હતી તો માતાજીએ, હનુમાન જયંતિ હતી હનુમાનજીનો પાઠ કર્યો, કશું નકામું નથી। પણ કોઈ કેમ કે આટલા બધાને ભજશો તો કોણ લેવા આવશે, એ વાસ્તુ પણ ખોટી છે। એ બાળક બુદ્ધિ છે, સમજણ ઓછી છે, માટે માણસ એવું બોલે છે, એકને ભજો તો બધા અમૃત કોઈ લેવાની આવે છે, પેલો પેલો જાણશે, પેલો પેલો, પણ એ બધા જુદા જુદા નથી, એક જ છે એ બધા એમાંથી. જેનું સ્મરણ કરીશું એ આવીને ઉભો રહેશે. આપણા ઘરમાં અજવાળું જોઈતું હોય તો બારણા પેસતા એક જ સ્વીચ મૂકીએ છીએ ખરા કે બધે મૂકીએ છીએ? કેમ, જયારે જ્યાં બેઠા ને જરૂર પડે ત્યાં તરત અજવાળું થઈ જાય. તો એમ જુદી જુદી સ્વીચો હોય છતાં જ્યાં ઉભા હઈએ ત્યાં સ્વીચ દબાઈએ, જે કોઈ ભગવાન નું નામ યાદ આવી જાય ને સ્વીચ દબાવો, તરત અજવાળું થઈ જશે. કોઈ મારા એક જ ભગવાન તો ભાઈ હોદવા જવું પડે, બાર છેક બારણે અંદર બેઠા તો એવું થાય ને કે મારા પેલા ભગવાન કઈ ગયા તો ત્યાં જઈને દબાવી પડશે. ભગવાન એક છે એટલે ક્યારે પણ એવું મનમાં ભેદભાવ ના રાખીએ. અને એવા ભેદભાવ વાળા છે ને બાળક બુદ્ધિ છે, બહુ નાના છે હજુ, ભલે 90 વર્ષ ના હોય પણ એ બાળક બુદ્ધિ છે. કારણ એમાં ભગવાન, એને ભગવાનને સમજવામાં એની પાસે શક્તિ નથી, એને જો ભગવાનને ઓળખ્યા નથી. એ પોતાના ખોબામાં લઈને ઉભો હોય આ મારા ભગવાન, અરે ભગવાન બધામાં છે, બધા એના છે, બધા સ્વરૂપે છે. અને જુઓ મહારાજને આપણા મંદિરમાં બધા જ આવે છે, વૈષ્ણવ હોય છે, રાધા સ્વામી હોય છે, બધા સ્વામિનારાયણ પણ આવે છે, બધા આવે છે. જે તિલક કરેલા હોય રોજ દર્શન કરવા આવે છે. કેમ કે આ દત્તાત્રેય નું સ્વરૂપ છે. અને ભગવાન દત્તાત્રેય બધાની પૂજામાં એક જ. જુઓ ને દત્તાત્રેય નું અવતરણ કેમ થયું, કેવું સ્વરૂપ છે. દત્ત ત્રય ત્રણેય આપ્યા છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર. તો ત્રણેય જ્યાં સાથે હોય તો જુદા કોને માનવાના. તો મહારાજ તો બધા ભગવાનના સ્વરૂપ મહારાજ છે, બધા સ્વરૂપોમાં મહારાજ સ્વયં બિરાજેલા છે, કોઈનામાં નથી એમ નહી. અને પ્રસાદ લાવજો ને જે હશે તમે તો કહીશું, હું તો શ્રીનાથજી નો પ્રસાદ આવે તો કહીએ છીએ. કોઈ પણ આવે, બધા જ બધા ભગવાનમાં એક જ શક્તિ, બધા જ ભગવાન એક જ શક્તિ છે, જુદી નથી. તો આવા ઉદાર ભાવથી ભક્તિ કરવાની, ઉપાસના કરવાની કહ્યું છે. આપણા ઉપનિષદોની અંદર પણ ઈશાવાશમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત, સમસ્ત સૃષ્ટિમાં હું જ છું. અને સર્વ મારામાં છે અને હું સર્વમાં છું. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચામ મહી પશ્યતિ, જેને મારામાં બધાને જુએ છે અને બધાને મારામાં જુએ છે. જો ભગવાનના શ્રીમુખની વાણી હોય તો પછીથી એનું ઉલ્લંઘન કરો, એને તોડવાનું, એને જૂઠી અસત્ય માનવાનો કોઈ, બધામાં છે. તો એવા સદભાવ પૂર્વક ભક્તિમાં, ભગવાનની ઉપાસનામાં કશો જ ભેદ નહીં. મહારાજ શ્રી નારાયણદાસજી મહારાજ કોઈને શક્તિની ઉપાસના આપે, કોઈને શિવની ઉપાસના આપતા, દરેકને જુદ કે આ ઉપાસના આ રીતે કરજે. કેમ કે મહારાજ બધું જ સ્વરૂપ મહારાજનું છે. તું માતાજીને ભજીશ તો મહારાજ જ એમાં આવી જવાના છે, ગમે તે સ્વરૂપે. અને આપણું જીવન છે કે અમે માતા અને માતામાં નથી માનતા, માતાની ઉપાસના નથી કરતા. કોઈ પણ વ્યક્તિને પૂછો, માતાની શક્તિની ઉપાસના વગર તમારા જીવનનું અસ્તિત્વ સહેજ પણ ખરું? બાળક જન્મે એને ભણાવો તો પડે ને, તો સરસ્વતીની ઉપાસના કરતા ના થઈ ગયા? રોજ ખાવાનું અન્નપૂર્ણાની ઉપાસના ના થઈ ગઈ તો પૈસા વગર કોનું જીવન ચાલશે? તો લક્ષ્મીજીની ઉપાસના ના થઈ, કહો કે તમે અમે શક્તિની ઉપાસના માતાજીને અમે નથી માનતા, તો તમારું જીવન જ કેવી રીતે થાય? વાસ્તવિકતા દેખાય છે, નથી ખાધા વગર ચાલવાનું અન્નપૂર્ણા, નથી પૈસા વગર ઘર ચાલવાનું કે નથી ભણ્યા વગર જીવનમાં ઊંચાવવાના. તો લક્ષ્મી સરસ્વતી અન્નપૂર્ણાની ઉપાસના તો તમારા જીવનની અંદર આમ તાણાવાણાની માફક ભણી ગયેલી છે. એટલે આ બધી જ જે આપણી પરંપરા છે વૈદિક આપણી શાસ્ત્રની પરંપરા, એમાં આપણા જીવનની સાથે જે વણાયેલું છે એ બધાને આપણામાં ઉપાસના તરીકે એની સ્થાપના કરી છે. લો આ પ્રમાણે જીવન જીવો. જય મહારાજ પણ શ્રીમદ પ્રભુ યોગ યુતમ, બધી સંપન્નતા છે, બધું જ પ્રભુત્વ છે, યોગ યુક્ત છે, છતાંય પોતાના સ્વરૂપની અંદર શાંતિથી બેઠા છે, સ્થિરતાથી. સાચી સમજ કેળવીશું ને તો ઈશ્વર સહજતાથી પ્રાપ્ત થશે, પણ જો સાચી સમજ વગર સાંપ્રદાયિકતાની ખેંચાતાણમાં ગયા ને તો ક્યારેય પણ સાચા ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. ઈશ્વર કોઈ બી સ્વરૂપે આવીને ઉભો રહેશે. એકનાથજી ગંગા જળ લઈને આવ્યા છેક ગંગોત્રીથી, ગંગાથી જવાનું ક્યાં હતું? છેક રામેશ્વર. રસ્તામાં એક પશુ તરસ્યું હતું, એને પાઈ દીધું ગંગાજળ. કેટલે બધે લઈને આવ્યા હતા, અને છેક પહોંચવાની અંદર 40-50 માઇલની જ અંતર છે. કાવડ ખભે લઈને આવેલા ગંગાથી દક્ષિણમાં રામેશ્વર. કેટલું બધું ચાલવાનું, છતાં એક પાણી વગર તરફડતું તરસ્યું હતું, એ પશુને પાણી પીવડાવી દીધું, એટલું ઉભું થઈ ગયું. છેક ગયા રામેશ્વર, એમની સાથેના બધાએ ગંગાજળ ચડાવ્યું મહાદેવજીને મંત્રોચ્ચારથી, બધા આનંદ પામ્યા. તે વખતે એકનાથજીને કહ્યું, સારું મેં આ શું કર્યું, મને આ ના મળ્યું, અહીં સુધી જળ લાવીને ગંગા લાઈને ચડાવવાનું મેં રસ્તામાં પાઈ દીધું અને એક પશુને ગધેડાને. ત્યારે અંદરથી વાણી આવી, એકનાથ એ પશુ નું હતું, એ હું પોતે હતો. જ્યાં મારે જરૂર હતી ત્યાં મને તે ગંગાજળ પાઈ દીધું હતું. આ બધા તો ઉપર મૂકીને જતા રહ્યા છે. ત્યારે એકનાથ એમ થયું, ખાસ ભગવાને મારી સેવાને ખૂબ સરસ રીતે સ્વીકારી લીધી છે. તો જયારે આવી સમજ કેળવાય ને તો જ ઈશ્વરની અનુભૂતિ થાય. પેલા બીજા બધા ના થઈ, પણ લાયો તો ભગવાન શિવ ને રામેશ્વર ને જળ ચડાવવા અને પાઈ દીધું રસ્તામાં પશુને, ત્યારે પ્રતીતિ કરાવી, જો હું છું, ઈશ્વર સર્વમાં છે, સમોહમ સર્વભૂતેષુ અહમ સર્વસ્ય પ્રભવ, બધાનું ઉત્પત્તિ કારણ તે હું છું, અહમ સર્વસ્ય પ્રભવ, બધાને જન્મ આપનાર ને અપાવનાર તો હું છું. હવે ક્યાં રહ્યું પછી જુદું? તો આમ ગીતાનો મંત્ર ભગવાને આપ્યો, સર્વભૂત હિતે રતાઃ, કોઈનું બુરું ઈચ્છના ઈચ્છશો નહીં, સૌનું ભલું ઈચ્છો, ભલે ભલું ના થાય કઈ વાંધો નહીં, પણ કોઈનું બુરું ના ઈચ્છશો. બસ આવી ભાવના રાખવાની છે. મહારાજ તો જુઓ ને અહીંયા બેઠા બેઠા આટલા સમર્થ છે, પરમ દિવ્ય ચેતના સ્વરૂપ પોતે જ છે, છતાંય આવેલા જે કોઈ દુખી જીવો હોય એને સુખી કરવાના. લો લો લો, લાવો લાવો નહીં, લો લઈ જાઓ. છઠ્ઠીના કકડાથી માંડીને દવાઓથી માંડીને પ્રસાદથી માંડીને છેલ્લે મુક્તિધામમાં પણ લો લઈ જાઓ. કોઈના માટે કોઈ ચાર્જ? એટલે આવી પરમ ચેતનાઓ સ્વયં આવી હોય ને એ બીજાને આપવા માટે જ આવી હોય, તમે લીધા રાખો, લો લઈ જાઓ. અને છતાંય નિરાશ, પોતાની પોતાની યોગ સિદ્ધિઓ તરફ કોઈ પણ જાતનો આમ આડંબર નહીં કે બતાવી દઉં મારી મારી યોગ સિદ્ધિ. નાનામાં નાનો, દુઃખમાં દુઃખી, ગરીબમાં ગરીબ આવ્યો એને કંઈક આપીને સંતોષ મળે. અને ભગવાનનું પૂજન ક્યાં? સાચું ભગવાન પૂજન કર્યું, એકનાથે કર્યું, એન કે એન પ્રકારેણ કોઈ પણ રીતે યસ્ય કસ્યાપિ દેહિન કોઈ પણ શરીરવાળાને સંતોષમ જનેદ પ્રાજ્ઞ, એને સંતોષ થાય એવું કોઈ પણ કામ કરવું, સેવાનું પરોપકારનું, તદ એવ ઈશ્વર પૂજનમ, એ જ સાચી ઈશ્વર પૂજા છે. આ મહારાજનો લોગો છે, આ સૂત્ર છે. કોઈ પણ દુખી આવ્યો એને સંતોષ આપવો, એના દુખ, કોઈ એમને રડતો આવ્યો, કોઈ સમસ્યા પ્રશ્ન લઈને આવ્યો, એને સમાધાન મળી જાય એટલે એને સંતોષ થયો, તો એ છે, એ પણ એક સેવા છે. પણ એ સેવા કોની સેવા? માત્ર એ વ્યક્તિની નહીં, એને એની અંદર બેઠેલા ભગવાનને. અને એટલું યાદ રાખજો, આપણા શરીરની અંદર ચેતના સ્વરૂપે ભગવાન સ્વયં બેઠેલા છે. ક્યારે એને દુઃખ પહોંચે એવું કરશો નહીતર આપણને ક્યારે સુખી નહીં થવાની, ક્યારે ક્લેશ થવા દેશો નહીતર આપણામાં બેઠેલા ભગવાનને ક્લેશ થશે. સદાય પ્રસન્ન રહી, ભગવત સ્મરણ કરો કે જેથી અંદર બેઠેલો ભગવાન રાજી, તો આપણે સુખી. ચલાવનારો એ બેઠો છે, કોઈ ગાડી એમને ચાલે છે, ગાડી ઉપર ચાલનારો બેસે તો ચાલવાની છે એમ. આ ગાડીમાં કોક તો બેઠેલો છે ચલાવનારો, કે એમને ચાલે છે, અને ઉભો થઈને બહાર નીકળી જાય તો આખી ગાડી ડેપ્રિસિએશનમાં, કશાય કામની નહીં પછી. તો ઈશ્વર છે, સૌમાં બેઠેલો છે, એ આપણું આખું જીવન ચલાવનારો એ છે સૌમાં. એટલે કોઈના પ્રત્યે કોઈ ભેદ ના બને ત્યાં સુધી મનભેદ કે વિચાર ભેદ થાય ને, તો આપણે થોડાક એનાથી દૂર થઈ જવું, શાંત થઈ જવું, ક્લેશ નહીં થવાનો. જીવનના કેટલા એવા આયામ છે કે માણસે પોતે જીવતા શીખવાનું છે. પોતાની જાતે જો પોતે જીવતા નહીં શીખે તો બીજો કોઈ એને સુખી નહીં કરી શકે. આ બધા માનસિક રોગ વાળા બધા ઘણા બધા આવે છે, સાયકિયા ડોક્ટર પાસે જાય છે, પણ એ બધા માનસિક રીતે દુખી હોય છે. ડોક્ટરો દવા બદલ્યા કરશે પણ કોઈ દિવસે સુખી નહીં થવાનું. એ જે સાયકિયા ની અંદર એ થઈ ગયો છે ને, એ પોતે જ એ રીતે થયો છે પોતાના મનથી, અને પોતાના મનથી પોતે નક્કી કરે કે મારે આવી રીતે નથી રહેવું, મારે આ વિચારો કાઢ નાખ, ત્યારે જ એ સાચો ગાંડો દાયો થઈ જશે. નહીતર કોઈ ડોક્ટર તમને ડાયો નહીં કરી શકે. ગાંડા વિચારો તમારા મનની અંદર બેઠા છે, તમને ગાંડા કરી મૂક્યા છે. એ વિચારો કરનારા તમે છો, એ વિચારને બહાર કાઢીને ફેંકી દો, તમે ડાયા થઈ ગયા. સાયકા ડોક્ટરો માત્ર દવાઓ જ બદલ્યા કરશે, દવાઓ બદલ્યા કરશે, અને બીજી આડ અસરો થશે તે જુદી. ક્યાં તને કશું ના કરશે, એમને બેસી રહેવા દો, એને થોડોક સારા વિચારોથી સારી વાતોથી ફેરવી નાખો, એની મેં તેને એની આખી આખી માનસિકતા બદલાઈ જશે. કારણ એ શું છે કે ડિપ્રેશન પોતાને જ ઉભું કરેલું છે અને પોતે જ બહાર કાઢવાનું છે. આપણે આપણા ઘરની અંદર રહીએ, આપણાથી જ કચરો પડવાનો છે, ઘર ગંદુ થયું, કાગરિયા નાખ્યા હોય, કઈ નાખ્યો હોય, આવતા જતા કચરો પડ્યો હોય, આપણા વડે જ ઘર કચરા વાળું થયું ને. કચરો આપણે વારીને બહાર ફેંકી દઈએ તો પાછું આપણું ઘર તો કોઈ પણ એવા વિચારો હોય લઈને આપણે જ આવ્યા છીએ, અને એને વારી જોડીને આપણે જ બહાર ફેંકીશું તો જ આપણું ઘર ચોખ્ખું રહેશે. નહીતર ઘર ગંદુ હશે ને તો આપણને નહીં શાંતિ રહેવા દે, નહીં ઉભું રહ્યા દે ઘરમાં, ક્લેશ થશે, દુઃખી થઈશું. અને દુઃખી કોણ કરું? આપણે જાતે દુઃખી થઈએ છીએ. કોઈ પણ બાબતની અંદર દુઃખી થતા આપણે જાતે દુઃખી થઈએ છીએ. જો બધું જ દુઃખવાળું હોય તો આપણે એકલા દુઃખી ના રહીએ, અશાંત ના રહીએ. આપણી જોડે ઉભેલો માણસ ખુશખુશાલ હોય મિજાજ, અને આપણે બેસી રહ્યા છીએ કેમ કે મારે આવું છે, પણ બીજાને તો નથી. દુનિયા તો આનંદ કરે છે, જે કઈ મગજમાં ખરાબી છે તે આપણી પોતાની છે, દુખી દુખે આપણું પોતાનું છે. એટલે સુખ દુઃખ એ આપણા મનની અંદર આપણે પોતે ઉભા કરીએ છીએ. સાચી સમજણ પૂર્વક જો જીવતા આવડે ને, અને આપણામાં કઈક એવી કોઈ સમસ્યા હોય તો હળવાશથી બહાર કાઢી નાખો, ને આપણને પોતાને બહાર કાઢતા ન આવડતી હોય તો આપણને જેના ઉપર કઈક હોય એની પાસે જઈને બેસે તો મને માર્ગદર્શન મળશે, તો પણ એ કચરો બહાર કાઢ નાખે. તમારા મગજનો કચરો મારા જ બહાર કાઢ નાખે બેઠા બેઠા. ચલો તમારું મગજ સાફ કરી આલ્યું ને, ઘર સાફ કરી આલે એમ, ઘર કે ઘર વાળો કામ વાળો રાખ્યો છે, ઘર સાફ કરી જાય છે ભગવાન રીતે. ભગવાન આપણું મગજ સાફ કરી જાય, પણ એ સેવા આપે છે આપણને. તો હંમેશા આપણી જાતને આપણે જાતે મેન્ટેન કરવાની છે, જેમ આપણું ઘર, આપણી જોબ, આપણો બિઝનેસ આપણે મેન્ટેન કરીએ છીએ અને વ્યવસ્થિત ચાલે, એવી રીતે આપણું જીવન પણ આપણે જાતે જ મેન્ટેન કરવાનું છે. અને જો સારામાં સારી રીતે મેન્ટેન કરતા આવડ્યું છે ને તો આપણે સારી રીતે જીવી શકીશું. બસ આ મેનેજમેન્ટ છે, લાઈફ મેનેજમેન્ટ. બીજે તમે એમબીએ કે ગમે તે થતા હશો, પણ આ લાઈફ મેનેજમેન્ટ પણ શીખવા, એમ શીખો, એલએમ થવું છે તો આવજો, રોજ આવજો, તમને લાઈફ મેનેજમેન્ટ મળશે અહીંથી. જય મહારાજ.